है। समझ बाबू, भगवान महावीर ने 14,000 शिष्य होता, पाना नंबर 126 बराबर। भगवान महावीर ने 14,000 शिष्य होता, बधा सरखा साधक हता नहीं, आ बधा ज एकज भवमां मोक्षे गया तेवू तो नथी थयुं, कोई देवलोक में गया अने कोई मोक्ष में गया। जेटलो तीव्र संवेग होय ते प्रमाणे मुक्ति मळे। एक वक्त श्रेणिक महाराजे भगवान महावीर ने प्रश्न कर्यो, बहु महत्वपूर्ण प्रश्न छे, मारे ए जाणवुं छे प्रभु, आ 14,000 मुनिओ आपना शिष्यो छे, ए मुनिओमां एवा कोई साधक छे, कोई एवा अणगार छे के जेना भाव प्रतिदिन भाव दिन प्रतिदिन चढ़ता ने चढ़ता ज होय, परिणाम शुभ अथवा शुद्ध चढ़ता ज होय, दरियामां भरती आवे एकम करता बीजे वधारे होय, તેમ પૂનમ આવતા સુધીમાં દરિયો ઉછળવા લાગે, સુદ પક્ષના બીજના ચંદ્રની કળા ખીલતી જાય, શરદ પૂર્ણિમામાં આવી અને ચંદ્ર પૂરેપૂરો ખીલે અને વદ પક્ષમાં ચંદ્રની કળા ઘટતી જાય છે, તો કોઈ મુનિના ભાવ ઘટે જ નહીં પણ દિન પ્રતિદિન વધતા જાય તેવો કોઈ મુનિ છે? ભગવાન મહાવીરને કહ્યું કે શ્રેણિક, ધનો અણગાર આવો મુનિ છે, તે કાકરી નદીનો વતની છે, 32 પદ્મની સ્ત્રીઓનો તે પતિ હતો, માતા પિતા અને કુટુંબીજનો પણ અનુકળ હતા, એક દિવસ એ કાંકરી નદી નગરીમાં મારે જવાનું થયું અને પહેલે જ દિવસે ધનાજી પ્રવચનમાં આવ્યા અને પ્રવચન સાંભળી ઘેર આવી તેની માને કહે કે માં, હવે આ સંસારમાં મારાથી ન રહેવાય, કોઈ વખત ધનાજી જેવો ઉલ્લાસ આપણે થતો નથી, આપણે ઠંડા પડી ગયા છે, માએ ધનાને ઘણું સમજાવ્યું પણ એ ધનાએ સંસાર છોડ્યો, શું છોડ્યો? 32 પદ્મની સ્ત્રીને છોડી, કુટુંબ સંપત્તિ ધન ધાન્ય છોડ્યું, દીક્ષા ગ્રહણ કરી અને પ્રતિજ્ઞા કરી, સંકલ્પ કર્યો, અભિગ્રહ કર્યો કે હે પ્રભુ, મને જીવનભર માટે સંકલ્પ કરાવો કે હું છઠનું તપ એટલે સ્થાનકવાસી પરંપરામાં તેને બેલા વ્રત કહે છે તે કરીશ, અને છઠના પાણને આંબેલ કરીશ અને ફરીથી છઠ કરીશ, છઠના પાણને છઠ અને પાણનું આંબેલ કરીને શ્રેણિક, આ 14,000 મુનિઓમાં ઉત્કૃષ્ટ સાધન કરનાર ધનાના નામના અણગાર છે।
મુનિવર 14,000 મારે, ધન ધન્યો અણગાર રે, વીર જીણંદે વખાણ્યો રે, શ્રેણિક સભા મોજારે રે। શ્રેણિક સભામાં ભગવાન મહાવીરે તેનું વર્ણન કર્યું છે, આવર્ણન કર્યું ત્યારે ધનાજી ક્યાં ઊભા હશે તે ખબર નથી, પણ તેમણે કંઈ જાહેરાત કરી નથી કે હું આ પ્રકારની સાધના કરું છું, ક્યાંક કોઈ ખૂણામાં કોઈક વૃક્ષની નીચે ધ્યાન કરતા હશે, સાધના કરતા હશે અને નિત્ય ચડતો ભાવ, નિત્ય ચડતા પરિણામ આપણને તો ક્યારેક ઉભરો આવે, પરંતુ ઘેજીએ એટલે ઉભરો બેસી જાય। ઉત્કૃષ્ટપણે સાધના જો કરે, તીવ્ર સંવેગથી જો સાધના કરે તો મોક્ષ દૂર નથી। ઢગલાબંધ કર્મ હોય તો પણ તેનો ક્ષય કરી શકાય, કાળનો ગેપ હોઈ શકે, દ્રઢ પ્રહારીએ તમામ તાકાત વાપરી અને તેમને કર્મનો નિકાલ કરતા 6 મહિના લાગ્યા, અને અન્ના અણગારે જીવનભર આ તપ વ્રતનું સ્થાન કર્યા। અંતર્મુર્ત માત્ર સમ્યક દર્શનનો સ્પર્શ થવાથી અને પ્રચંડ વીર્યથી જો સાધનાનો વેગ ચાલે તો તે જ ભાવમાં મોક્ષ પ્રાપ્ત કરે, અને જો તેમ ન થાય તો 3 જન્મમાં થાય, અને તેમ પણ ન થાય તો 15 ભાવમાં મોક્ષ મળે, પરંતુ 15 ભાવમાં કદાચ અવળો પડે તો પણ અર્ધપુર્ગલ પરાવર્તન કાળથી વધુ સંસારમાં રહી શકે નહીં તેવું સમ્યક દર્શનનું બળ છે। આવું સમ્યક દર્શન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તેનો સંવેગ વધતો જાય, તીવ્ર મોક્ષની અભિલાષા તેને કહેવાય છે સંવેગ। અને આવી તીવ્ર અભિલાષા પૂરી કરવા પોતાની તમામ તાકાત વાપરવાની તૈયારી જોઈએ. રાત્રે તમે ઘરમાં સૂતા હો અને અચાનક આગ લાગે, તમે ગાઢ નિંદ્રામાં છો અને બૂમ પડે કે આગ લાગી લાગી છે, ત્યારે તમે પૂરી તાકાત વાપરી ઘરની બહાર નીકળી જાઓ છો. તેમ મોક્ષાભિલાષી પૂર્વ પુરુષાર્થ કરે તો તેને જન્મ ન રહે અથવા તો જન્મ અલ્પ રહે.
હેલો, સદગુરુ મળતા પહેલા આ ચેતવણી છે, ક્યારે સદગુરુ મળશે તે કહેવાય નહીં, સદગુરુની પ્રાપ્તિ ક્યારે થશે કશું કહી શકાય નહીં. જો તમારી તૈયારી હશે તો સદગુરુ સામેથી આવશે, સદગુરુ તમારી શોધમાં જ. દાદુ રાજસ્થાનમાં ગયા, તેઓ એક ઘરે ગયા, ત્યાં 6 વર્ષનું બાળક જોયું. તેણે તે બાળકની માને કહ્યું કે હમકો એ બચ્ચા દે દે, એ બાળક હમારા હૈ તુમારા નહીં હૈ. માએ એમ ન કહ્યું કે મારા બાળકને તમને કેવી રીતે આપું. માને સમજણ હતી તેથી તેણે બાળક સોંપી દીધું. સુંદર ચાલ્યું ને એ સુંદર દાસ બન્યા. સદગુરુ શોધતા આવ્યા છે ને, તમે ચર્ચામાં પડશો નહીં કે આ કાળમાં સદગુરુ છે જ નહીં, પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે, મળે છે કે નથી મળતા, આ બધી ચર્ચા છોડો. અંદર તાળાવેલી જાગશે ત્યારે હાથ પકડનાર આવશે, તમને ઢંઢોળશે કે ચાલો શું બેઠા છો. સદગુરુ મળતા પહેલા ઘણી તૈયારી કરવાની હોય છે, જેમ વરસાદ આવતા પહેલા ખેડૂત તૈયારી કરે છે, ખેતર ખેડી રાખે છે, કાંકરા કાઢી નાખે છે, વાડ કમ્પ્લીટ કરે છે. ખેડૂત એમ નથી કહેતો કે વરસાદ આવશે પછી તૈયારી કરીશું. રસોઈ કરતા પહેલા બહેનો બધી સામગ્રી ભેગી કરે છે અને બધું તૈયાર રાખે છે. સદગુરુ મળતા પહેલા પૂરી તૈયારી કરી રાખજો, ન જાને કિસ રૂપમાં નારાયણ મિલ જાય. ખબર નથી કે તે કયા સ્વરૂપમાં આવશે, તે ઓળખાશે નહીં અને કહેશે પણ નહીં કે અમે સદગુરુ છીએ, અમે સદપુરુષ છીએ. આવું જે કહેતા હોય તે અમે સદપુરુષ છીએ તેનાથી છેટા રહેજો.
જે સદગુરુ છે તે હાથ પકડી લેશે તેમ તેમની કળા રીત પદ્ધતિ તેઓ જાણે એ રીતે કામ કરશે તેની તમને ખબર નહીં પડે. એટલા માટે એમ કહ્યું છે કે સદગુરુ મળતા પહેલા એ એક કામ કરી રાખજો કે પોતાની મતિ કલ્પનાથી કોઈ મત અથવા કુળ દર્શનનો આગ્રહ થઈ ગયો હોય અથવા આનાથી જ મોક્ષ છે અથવા આ જ ધર્મ છે તેવી માન્યતા ખૂટી હોય, તેમ માન્યું હોય અથવા જ્ઞાની આમ જ વર્તે તેવી માન્યતા કેળવી હોય તો આવા આગ્રહો છોડી નિરાગ્રહી વલણ તૈયાર કરી રાખવું આ સદગુરુ મળતા પહેલાંની તૈયારી છે. સમજાય છે? અનંત 24 થઈ અનંત તીર્થંકરો થયા, આપણે ત્યારે હાજર હતા, સંવત્સરમાં પણ ગયા હતા, પણ ધોયેલા મૂળાની જેમ પાછા આવ્યા છીએ. એમ ન કહેશો કે તીર્થંકર મળ્યા નથી. અનંત 24 થઈ અને આપણે હાજર હતા, જ્ઞાની પુરુષ કે સદગુરુ મળ્યા નથી તેમ ન કહેશો. મળ્યા તો છે, પરંતુ આપણે પૂર્વ તૈયારી કરી નથી. ગંગા સતીએ તેથી કહ્યું છે, હરિના જબકારે મોતી પવિલિયો પાનભાઈ બહુ અદભુત કરે. ગંગા તીલા નહીં અપણ હતા અને ગૃહસ્થ જીવન જીવતા બાળપણનો જપ કરવા તૈયાર જોઈએ અને સોયમાં દરો પોરવેલો જોઈએ અને જ્યાં જાજો પ્રકાશ આવે તેવી બારીએ બેસવું જેથી જપકારો થયો નથી અને મોતી પરોવ્યું નથી. આવું જ્યારે તૈયાર હોય ત્યારે કામ થાય. આપણને તો સદગુરુ મળતા પહેલા જાત જાતની માન્યતાઓ અને મતો હોય છે કે દેવ આવા હોવા જોઈએ અને સદગુરુ હોય તો આવા હોય, શાસ્ત્રો હોય તો આવા હોય, પોતે માને તેવા હોય.
બસ ગાથાનું સૂત્ર શું છે? સંવેગ. જે મોક્ષનું પરિણામ છે એનો સંવેગ, સંવેગની તીવ્રતા. જેટલા પ્રમાણમાં સંવેગ મજબૂત હશે, તીવ્ર હશે, તેટલા પ્રમાણમાં મોક્ષનું પરિણામ ફળશે. એટલે અહીંયા આપણને મુનિશ્રી સંવેગ એટલે શું એ સમજાવે છે. મોક્ષની અભિલાષા, માત્ર મોક્ષ અભિલાષ એ સંવેગની સ્થિતિ છે. મોક્ષે મળે, સંસારે મળે, બધું ચાલે, આપણું ઘર ચાલે, આપણી સાધના ચાલે, સંસારના વ્યવહારો ચાલે, આ બધું ચાલ્યા કરતું હોય મગજની અંદર, અને આ જ મનોભૂમિકા હોય તો આમ આપણું મન સંવેગયુક્ત નથી, સગવડતાવાળું છે. કેવું છે? સગવડતાવાળું. બધું સારું સારું જોઈએ અને સારું લાગે, સમાજમાં આપણે સારા લાગીએ, બીજે સારા થાય, આમ છે તેમ છે, પણ માત્ર મોક્ષની અભિલાષા છે એવું નથી. બહુ ઓછા લોકોને માત્ર મોક્ષ જોઈએ છે. બધાને પોતાનો સંસાર સરખો ચાલે. ઘણીવાર તો ધર્મની કલ્પના બહુ વિપરીત હોય છે કે જે ધર્મનું કામ જ નથી, જે ધર્મ કરી જ ન શકે એવું આપણે માનીને એ ધર્મ આચરતા હોઈએ, કે આપણો સંસાર સરખો ચાલે માટે ધર્મ કરવો છે. ધર્મ સંસાર સરખો ચલાવવા માટે છે જ નહીં. ધર્મ તો સંસારનો દુશ્મન છે, સંસારનો નાશ કરે, સંસાર છોડાવે. હવે એ ધર્મ આપણે આચરીએ ને આપણે અપેક્ષા એ રાખીએ કે ધર્મ આપણા સંસારને અનુકૂળ કરે, તો આ ક્યાંય બનતું નથી. એટલે બહુ સમજની વાત છે કે સાધનાનું સૂત્ર સંવેગ છે. જીવનમાં જેટલો સંવેગ આવે તેટલા પ્રમાણમાં સાધના થાય. સંવેગ એટલે જુદી જુદી, એક જિજ્ઞાસા, તીવ્ર જિજ્ઞાસા, શેની? મુક્તિની, તત્વની, પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની, એની જિજ્ઞાસા જાગવી જોઈએ. બીજું, સંવેગની અંદર એ જિજ્ઞાસા સંબંધી વેદના જાગવી જોઈએ. શું છે વેદના? એની બેચેની વેદના જાગે, એટલે આપણને શરીરમાં પણ વેદના જાગે, ઊંઘ ના આવે, કંઈ ગમે નહીં, ખાવું પીવું ન ભાવે, કંઈ ચેન ન પડે. એમ જ્યાં સુધી પોતાને મુક્તિનો માર્ગ ન મળે, જ્યાં સુધી આ જિજ્ઞાસાની, સંતોષની પૂર્તિના સાધનો પ્રાપ્ત ન થાય અથવા પોતે એ અનુસાર ન કરી શકે, ત્યાં સુધી એને બેચેની થાય, ચેન ન પડે. એ બ્રાહ્મી વેદના કહે છે. નિષદિન નયનમે નિંદ ન આવે, વગર કારણે ચૈન ન પડે સંસારે. સંસાર ગમે તેવો હોય, ભર્યો ભાદર્યો, પણ એને એમાં ચેન ન પડે, એને વેદના જાગી છે. એ બ્રાહ્મી વેદના છે. એ બ્રાહ્મી વેદના એવી છે કે એને પરમ તત્વનો વિયોગ છે એ સાલવા લાગ્યો છે. વિરહનો પરિતાપ નથી, 20 દોહરામાં તો બોલીએ, પણ ખરેખર જીવનમાં પરિતાપ નથી. આ અવસ્થા આંતરિક અવસ્થા છે, જીવની અભ્યંતર અવસ્થા છે. એને આ પ્રકારની વેદના જાગે તો સંસારની અનુકૂળતા એકે માફક ન આવે. હા, કૃપાળુ દેવે શબ્દ મૂક્યો છે, એ આપણા દેશી શબ્દ છે. હવે એ શબ્દ આપણા જીવનમાંથી ચાલ્યો ગયો. એ કે ક્યાંય સાતું નથી, એટલે ગમે તે સ્થિતિ હોય તો કંઈ સ્વરવતું નથી, ગમે તે હોય. કેમ કે સંવેગ જાગ્યો છે, જીવનમાં સંવેગ જાગ્યો છે. મીરાને સંવેગ જાગે તો આ દરબારના સુખ પણ એને નથી ગમતા. રાજ દરબાર, રાણાજી ઘણું કે કહો એવી તમારી સગવડતા, સુખ સાહેબી બધું ગોઠવી આપીએ, પરંતુ પ્રભુનો વિયોગ અને પ્રભુનો વિરહ એકવાર જાગ્યો અને એના મિલનની ઈચ્છા જાગી, પ્રભુ મિલનની ઈચ્છા, તો એ તૃપ્ત ન થાય ત્યાં સુધી એને કોઈ બાબતની અંદર, સાંસારિક બાબતની અંદર ચેન ન પડે. આ સંવેગની નિશાની છે. સંવેગની જાગૃતિ થાય ત્યારે આવા આવા પરિણામ જીવનની અંદર ઉત્પન્ન થાય. હવે આ સંવેગ છે એ જ સાધનાનું સૂત્ર છે, સાધનાનો આધાર છે. કેમ કે સંવેગનું પરિણામ છે મોક્ષ. આવતા કર્મો હવે બંધાતા અટકે. હવે જેના કર્મો બંધાતા અટકે છે એના કર્મો અનંત રહી શકે ખરા? શું કામ? જૂનાની આયુષ્ય કેટલી? એટલે કોઈ કર્મ નિત્ય નથી, કોઈ કર્મ જગતની અંદર નિત્ય નથી, આત્મા નિત્ય છે. હવે જો નવા કર્મ ન બંધાય તો જૂના ગમે તેવા હોય તો પણ એની સ્થિતિ શાશ્વત નથી, નિત્ય નથી. એટલે એને એનો કાળ પૂરો થાય જ, એનો કાળ મર્યાદિત છે. ભલે 70 કોડાકોડી, પણ પછી નથી. અને આત્મા નિત્ય છે, શાશ્વત છે. એટલે જો નવા ન બંધાય તો જૂનાને રહી શકવાની એક મુદત છે, એક મર્યાદા છે. એથી વિશેષ કાળ એ જૂના કર્મો રહી ન શકે. તો કર્મ રહિત થાય કે નહીં એ જીવ? હે, એ ખપે એટલે પોતાનું જીવન હળવું થાય. જેમ બંધ બાંધ્યો હોય, મુસ્કેટાટ બાંધ્યો હોય, પણ એના બંધનો હળવા થાય, એ જરા હલચલ કરે તો એને ખ્યાલ પડે કે હવે જરા હળવાશ અનુભવાય છે. એમ કર્મના બંધ ઓછા થતા જાય. સંવેગની એક આ ખૂબી છે કે સંવેગ જાગ્યા પછી એ કર્મબંધ જલ્દીથી તૂટવા માંડે છે. સંવેગ જાગે એટલે કર્મબંધ જલ્દી તૂટવા માંડે છે. એનું ઉદાહરણ આપ્યું છે દ્રઢ પ્રહારીનું. દ્રઢ પ્રહારીએ એવા એવા કર્મ કર્યા છે, બ્રહ્મ હત્યા કરી છે, સ્ત્રી હત્યા કરી છે, બાળ હત્યા કરી છે અને ભ્રૂણ હત્યા કરી છે. આ એવા છે ઘોર સાતમી નરકના કર્મો છે. અને આ નિકાચિત કર્મો કહો તો ગમે તે, પણ અનંતકાળ ચાલે એવા અનંતકાય કર્મો છે. સંસારનો છેડો ન આવવા દે. અને ભગવાનને કહે છે કે ભાઈ મારે આમાંથી છૂટવાનો કોઈ ઉપાય ખરો? ત્યારે પ્રભુ કહે છે ઉપાય, એનો ઉપાય છે સંવેગ યુક્ત પશ્ચાતાપ કરો. એ પશ્ચાતાપ કરવાની અંદર, પ્રાયશ્ચિત લેવાની અંદર સંવેગ હોવો જોઈએ. કોઈ પણ પ્રકારનો કશાય પરિણામ ન થવો જોઈએ. ક્ષમાધર્મ. ક્રોધ છે એ આશરો છે, ક્ષમા છે એ સંવેગ છે, માન છે એ આશરો છે, નમ્રતા છે એ સંવેગ છે, માયા છે એ આશરો છે, સરળતા છે એ સંવેગ છે, લોભ છે એ આશરો છે, અને સંતોષ છે તે સંવેગ છે. કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિકતે પ્રત્યક્ષ અનુભવ, તેમાં સો સંદેહ. શું સંદેહ કરસ? મોક્ષ માર્ગ માટે તને સંદેહ શું થાય છે? એકને એક બે જેવી વાત જો કોઈ હોય, સરળ, સાદી, સિદ્ધિ અને સુગમ, તો મોક્ષ છે. સંસારની વાત તો જટિલ છે. કયા કર્મથી કઈ નરક મળશે, કયો સ્વર્ગ મળશે, હવે 12 પ્રકારના સ્વર્ગ, 7 પ્રકારની નરક, અને તિર્યંચના તો કોઈ પ્રકારની કોઈ વાત નહીં. 5 પ્રકારની કાયાની, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી, અને મનુષ્યમાં કેટલા. આ બધા આપણે કહી કે બધા જીવોના પ્રકાર 84 લાખ તો ભગવાને વર્ણવ્યા યોનિના રૂપમાં, કે હરો વનસ્પતિમાં જઈશ તો 14 લાખ વનસ્પતિ, 14 લાખ મનુષ્ય, 4 લાખ દેવતા, 4 લાખ નારકી, 4 લાખ તિર્યંચ પંચેન્દ્રિય. મોક્ષના કેટલા પ્રકાર? મોક્ષના કંઈ લખ્યા છે? આપણે આટલું આટલું વાંચીએ છીએ, બોલીએ છીએ, પાઠ બોલીએ, 84 લાખ કડકડાટ બોલી જઈએ, પણ ક્યારેય આપણે વિચાર કર્યો કે મોક્ષના કેટલા યોનિ, કેટલી પ્રકાર, અને મોક્ષે કેટલા જીવો ગયા? અનંતા. તો એના કંઈ પ્રકાર નહીં હોય સાહેબ? એનો પહેલો મોક્ષ, 12મો મોક્ષ, 8મો મોક્ષ, કોઈ 7મે મોક્ષ કે નરકમાં જ તમે કયો છો? કે આ 3જી નરકનું આયુષ્ય બંધાણ, 5મે તો મોક્ષનું આયુષ્ય કયું બંધાણું? સાદી અનંત છે. મોક્ષમાં ક્યાં આયુષ્ય બંધાય છે? મોક્ષ ગયો એને કોઈ આયુનો બંધ પડે? કોઈ મર્યાદિત સમય માટે મોક્ષ જાય? કોઈ કેટેગરી પ્રમાણે મોક્ષ જાય? પહેલા મોક્ષે મારે જવું છે, પછી પાછું આવીશ સંસારમાં, આટલું કામ પતાવી લો પછી પાછું આવીશ, મજા આવે સંસારમાં, પણ મોક્ષે જાઉં, જાજે નહીં જાઉં, પહેલા મોક્ષે જઈને પાછું. વિચાર કરીએ એટલે આપણને આ બધું સૂજે કે આટલું આટલું એ હા એમ આમાં જે એમાં આવી જઈશ પાછા. પણ સિદ્ધ સિલાએ હું જરા જાત્રા કરી આવું એવું ખરું? કોઈ જીવાતમાં એવું કહ્યું કે સિદ્ધ સિલાએ જાત્રાએ જવું છે? જેમ શિખરજીની જાત્રા કરી એમ સિદ્ધ સિલાની, પછી પાછું આવું છું. હમણાં આપણા સંબંધો પૂરા થયા નથી, હજુ ઘણું કરવાનું છે મારે. હળવો બંધથી થાય, અને ઉહાપો છે એ મુક્તિનો માર્ગ બળવાથી, એ મળતો જાય એ મજા આવતી જાય ને. તો દ્રઢ પ્રહારી આ કામ કર્યો, અને ભગવાન એટલે ચરિત્રમાં લખે છે કે એણે તો 6 મહિનામાં ગયો. 4 દરવાજા નગરના, અને જે નગરીમાં આટલા ખૂન ખરાબા અને પાપાચાર કર્યા હતા, લૂંટફાટો કરી હતી, એ જ નગરીની અંદરના લોકોની સમક્ષ થઈને 4 દરવાજે 1.5 મહિનો ઊભા રહેવાનો કૌશક ધ્યાને. લોકો બધા ઓળખે છોકરા સહિત, અને જે આવે એના ઉપર પ્રહાર કરે, કોઈ બાકી રાખે નહીં. આખા ગામને એનો વિરોધ. પહેલાં તો નજીક જવાની હિંમત ન કરે, પણ પછી ખબર પડે કે હમણાં કૌશકમાં છે કોઈક જોગી મેળા છે, બોલશે નહીં, સામું આપણને મારશે નહીં, એટલે સૌ પોતાનો હિસાબ ચૂકવવા ગયા. આ સૌનો હિસાબ એને સહન કરી દીધો. શાસ્ત્રકાર લખે છે કે 6 મહિનામાં દંડ પ્રહારીએ આવી 7મી નરક જેવા કર્મોનો પણ નિકાલ કર્યો. 4-4 હત્યાઓના લાગેલા કર્મોનો એનો નિકાલ પણ કર્યો. કયા ભાવથી કર્યો? ક્ષમા ભાવથી. જે ક્રોધ ભાવથી આવા કૃત્ય કર્યા હતા હત્યાના, એ ક્ષમા ભાવથી એને બધું સહન કર્યું. તો આ એનો ભાવ જે છે, સંવર છે, ક્ષમા ભાવ એ સંવર છે, એ કેટલું કામ કરે. સામાન્ય રીતે આપણે કોઈ સાથેનો કંઈ એવો અણબનાવ થયો હોય અને આપણને લાગે કે આપણે ક્ષમા રાખીએ, પણ એ કદાચ જેમ તેમ બોલશે તો પછી મારાથી નહીં રેવાયો, લ્યો આ ક્ષમા લઈને ગયો છે. ઓલો એમ સમજે કે મારી પાસે ક્ષમા માગવા આવ્યા છે તો કહેવાનું, હવે માગવા આવ્યો છો, ત્યારે નહોતી ખબર? એ સમજાવે, બે ચાર સંભળાવે તો આ કે મારાથી એ સહન નહીં થાય. બોલો, કયો તો જાઓ, તો તમે એને પહેલાં કહી દેજો કે હું ક્ષમા માગવા જાઉં ત્યારે કંઈ બોલે નહીં, આને ક્ષમા માગવા જવું છે. એક તત્વનું સ્વરૂપ સમજવાનું છે. દ્રષ્ટાંતો તો છે બધા, ઘણા છે, પણ વસ્તુનું સ્વરૂપ નથી સમજાતું. એટલે આપણે કોઈ દી કોઈ ક્રિયા ભગવાને જે આદેશ આપ્યો છે એ સાચી નથી કરતા. આપણને ગમે એવી કરીએ છીએ, આપણને ફાવે એવી કરીએ છીએ, આપણને અનુકૂળ થાય એવી કરીએ છીએ, અને પછી પાછા કહીએ કે આવું બધું ધર્મ કરું તો લાભ તો મને મળતો. તો તું તારી આજ્ઞાથી કરશ કે ભગવાનની આજ્ઞાથી કરશ? તું જે કંઈ અનુષ્ઠાન કરશ એ કોની આજ્ઞાથી કરશ? ભગવાને સંવર પ્રમાણે કહ્યા છે, તું સ્વેચ્છા પ્રમાણે કરશ, સંવરનો તું સ્વચ્છંદ કરશ. કેવી રીતે થાય? પરિણામ આવે કેવી રીતે? આ એક એક વાતને બરોબર આપણે જો સમજીએ ને તો ભલે થોડું થાય પણ સાચું થશે. જીવનમાં એક વાર સાચી સમજણ આવે ને, સાચી સમજણ, તો એનો વ્યવહાર પણ સાચો હોય, વર્તના પણ સાચી હોય, વર્તણૂક પણ સાચી હોય, ભાવ સાચા હોય. જે કંઈ કરે થોડું કરશે પણ સાચા ભાવથી કરશે, અને પરિણામ ભાવનું જ છે. બંધ કે મોક્ષ, પરિણામ ભાવનું છે. જૈન ધર્મ આખો ઊભો છે ભાવ ઉપર. એ સાંસારિક ક્રિયા એ ભાવની થઈ જેમાં બંધ થયો, અને છૂટવાની ક્રિયા પણ ભાવની થઈ જેમાં મોક્ષ થયો. તો જીવના પોતાના ભાવમાં શુદ્ધતા કેટલી છે, નિર્મળતા કેટલી છે, પવિત્રતા કેટલી છે, આ બધા તત્વો કામ કરે પરિણામ આપવામાં. કેમ કે આ અગમ નિગમનું ગણિત છે. એ અગમ નિગમનું ગણિત એ પ્રકારનું છે કે એમાં ભૌતિક કોઈ માપદંડ નથી કે આટલી માપથી મેં ક્ષમા માગી તો આટલા માપથી આ થવું જોઈએ, એવું કંઈ નથી. તારા ભાવનું માપ લેવાનું છે, કેવી રીતે લેવાનું છે. એટલે બીજું ઉદાહરણ આપ્યું છે એનું, ધનના અણગારનું. શ્રેણીક મહારાજા પૂછે છે કે પ્રભુ, આપના 14,000 શિષ્યોની અંદર કોઈ શિષ્ય એવો ખરો કે જેના પરિણામ ચડતા જોઈ કોઈ દી ઉતરે નહીં? આજે છે એના કરતા આવતીકાલે વધારે. હવે એવું આપણું ખરું? તો આપણા પરિણામ ઉભરા જેવા છે, ઉભરા જેવા, ચડતા નથી. પ્રશ્ન સીધો પૂછ્યો છે શ્રેણીકે ભગવાનને કે સાહેબ એવો જ જવાબ દેજો, 14,000માંથી એની જ વાત જાણવી છે કે આપના સંગમાં રહીને, આપના સાનિધ્યમાં રહીને જેના પરિણામ દિન પ્રતિદિન ચડતા છે. હવે આ ગોતું, આ જવાબ દેવો, આ શોધવું કોના પરિણામ? સર્વજ્ઞ ભગવાન મહાવીર હતા, એના લક્ષ બાર કોઈ હોય નહીં. એટલે એને કહ્યું કે 14,000 શિષ્યો છે એમાં ધન ધનનો અણગાર, શ્રી વીરજીની વખાણીઓ, ધર્મસભા મોજાર, ભગવાને સભામાં જે જીવના વખાણ કર્યા, પ્રશંસા કરી, પ્રભુના મુખેથી જેને પ્રમાણપત્ર મળે છે એ ધનના અણગારના પરિણામ કેવા હશે. એ છઠના પારણે છઠ કરે અને આયંબિલથી પારણું કરે એ તો એની તપશ્ચર્યાનો પ્રકાર છે. પણ મહત્વનો એ તપશ્ચર્યા હતી કે એના ભાવ હતા, એના ભાવ હતા, એના ચડતા ભાવ હતા. એટલે પરમ તત્વનો નિર્ણય થયા પછી, પરમ તત્વનું ઓળખાણ થયા પછી એને બીજા કોઈ પદાર્થમાં રુચિ ન હોય તો પરમ તત્વ ન મળે ત્યાં સુધી એની રુચિ ઉત્તરોત્તર વધતી જાય, વર્ધમાન થાય, પરિણામ વર્ધમાન થાય. તો આપણે રોજ સ્વાધ્યાય કરીએ. સુરેશજી, મહેશજી, ચડતા ભાવ થાય ખરા? ક્યારેક કેવા ભાવ હોય ને ક્યારેક કહેવાય, સ્વાધ્યાય એને ચાલે છે, વર્તુળ એના છે, બધા આપણે એના છીએ. પણ કંઈક જીવનમાં કોઈક નવી એક ઉપાધિ આવી ગઈ હોય સંસારની અને એ અંદર કણસતી હોય તો આપણા ભાવ અત્યારે કેવા હોય? બહાર હોય ને દેસાઈ, આની સાથે અહીંયા મુનિશ્રી ગમે તેટલી ચડતા ભાવની વાત કરે, આપણા મગજમાં ઓલો જે કાંટો રહી ગયો છે ને એ જાતો ઘરેથી કંઈક મૂકીને આવ્યો હોય ખડકતું. આવ્યા તો ઠીક છે કે ટાઈમ છે એટલે જઈ આવીએ, પણ ક્યારે જઈને પાછું હરખું રોકાઈ રહીએ છે. કોઈને કહી દીધું હોય તો 10 વાગે રાઈટ આવી જઈશ, તૈયાર રાખજે, અને પછી અહીંયા બેઠો હોય કે આ સાહેબને ખબર નથી લાગતી આજ કે કેટલા વાગ્યા છે. હક નથી, તે વખતે પણ આ જ વસ્તુ ચાલે છે, સ્વાધ્યાય આ જ ચાલે છે, વાત આ જ ચાલે છે, વિષય પરમ તત્વનો જ ચાલે છે. એ અહીંયા જ છે છતાં નથી, બરોબર? રેખાબેન બને ને, અહીંયા છે છતાં નથી. તો આને ચડતા પરિણામ કહેવાય ના કહેવાય? ધનના અણગારને ભગવાને કહ્યું કે ચડતા પરિણામ છે. કેવી સાધના એનું સ્વરૂપ બતાવે છે. સ્વાધ્યાયની સાથે જો સાધના નહીં પકડાય ને તો બધો સ્વાધ્યાય વ્યર્થ છે. સાધનાનું પરિણામ સ્વાધ્યાય છે, સ્વાધ્યાયનું પરિણામ સાધના. રોજ જીવનમાં કંઈ ને કંઈ પ્રકારની સંવર એ સાધનાનો વિષય છે. સંવરથી સાધના પ્રારંભ થાય છે. એટલે અહીંયા એ કહ્યું, ધનની વાત કરી, અને એ કેમ થાય છે તો મુનિશ્રી એનું રહસ્ય કહે છે કે અંતર માત્ર સમ્યક દર્શનનો સ્પર્શ થાય તો આ તેજ આવે છે સાધનામાં. સાધના સુકામ આપણી ચડતા ભાવે નથી કે હજુ સમ્યક દર્શન પ્રગટ્યું નથી. જો સમ્યક દર્શન પ્રગટે, સમ્યક શ્રદ્ધાન પ્રગટે તો સાધનાને બળ મળે, વેગ મળે. આવું સમ્યક દર્શનનું બળ છે. એટલે જ્ઞાનીઓએ કહ્યું કે રોજ સ્વાધ્યાયની અંદર સાથે વિચારતા વિચારતા સમ્યક દર્શન થવું જોઈએ. પણ સમ્યક દર્શન, સમ્યક દ્રષ્ટિ ન થાય જ્યાં સુધી ધર્મ પ્રત્યેની, એના તત્વો પ્રત્યેની, ધર્મની વાત પ્રત્યેની, ત્યાં સુધી દર્શન ન થાય. દ્રષ્ટિ સમ્યક હોવી જોઈએ. જે જે પદાર્થો જ્ઞાની પુરુષો સમજાવે, હવે એક પદાર્થ અહીંયા આવ્યો, સદગુરુનો પદાર્થ આવ્યો.
ચાલુ વર્તમાન કાળમાં છે, ઈચ્છણે આવી જાય, કદાચ ધર્મ ભૂતકાળમાં વયો ગયો અથવા ભવિષ્યમાં વયો ગયો ચાલુ થવા જાય, પણ સમ્યક દર્શન હોય ને એ ક્વિક પાછું આવે છે, ભૂલ લિંકઅપમાં થઈ જાય છે. ઓલું તો મિથ્યા તો ગાઢ એટલું છે ને કે સમ્યક દર્શન નો એટલે પાછું ખેંચાઈ જાય, હનંત ઓલામાં પાછું આખો સ્વાધ્યાય પૂરો થાય ત્યાંથી મિથ્યાત્વમાં જ રહીએ છે, પણ સમ્યક દર્શન ક્વિક
પાછો ફરે વાળી લેવાય એવી દશા થઈ જાય. શું કીધું? પેલા સમ્યક દ્રષ્ટિ થઈ. સમ્યક દ્રષ્ટિના લક્ષણો કૃપાળુદેવે 135માં આપ્યા, સમ સમ્યક નિર્વેદ આસ્થાને અનુકંપા, એ સમ્યક દ્રષ્ટિના લક્ષણો કીધા. પછી સમ્યક દર્શનના એ જ છે, પણ એ હવે વધતા પરિણામના છે, હવે તૂટતા પરિણામના નથી. સમ્યક દ્રષ્ટિમાં એ પરિણામ તૂટે, એમાં બ્રેક આવે. સમ્યક દર્શન થયા પછી ન આવે. જે તત્વ પ્રત્યે પરમ અનુરાગ હોય, ભક્તિ હોય, એ તત્વની જો આપણને ઉપલબ્ધિ થઈ જાય તો પછી આપણો ભાવધારા ચડતી રહે. એટલે કહ્યું કે આ જે છે એ સમ્યક દર્શનનું બળ છે. એ હવે કહે છે 15 ભાવમાં સુકામ, તો કે પરાવર્તન કાળથી વધુ સંસારમાં એ રહી શકે જ નહીં, એને રહેવું હોય તો પણ સંભવિત નથી. એટલે પેલું સમ્યક દર્શન કહે છે કે જોજે, તને સંસાર તો છોડાવી જ દઈશ, તને સંસાર તો છોડાવી જ દઈશ. એકવાર એનો સ્પર્શ થયો તો ઠીક છે, ચાલુ રહ્યો તો 15 ભાવ, નહીં તો અર્ધ પૂતગલ પર. પણ એ જીવને અમે કંઈ અનંત સંસારી કહ્યો નહીં. એટલે એનું બળ છે, એ પૂરી તાકાત વાપરીને પણ એ નીકળી જશે. પણ આ બધું થાય ક્યારે? સમ્યક દર્શન વગેરે બધે માટેમાં તો કહે છે કે આના નિમિત્તમાં સદગુરુ મળવા જોઈએ. કારણ શું? બોધ કોણ આપે? દર્શન મોહનો નાશ શેનાથી થાય? બોધથી થાય. બોધ માટે સદગુરુ મળવા જ જોઈએ. મુનિશ્રી નવી દ્રષ્ટિ આપી છે વિચારવાની. એ કહે છે સદગુરુ રાહ જોઈને ઊભા છે, સદગુરુ રાહ જોઈને ઊભા છે. પરમાર્થ માર્ગનું આ એક અગમ્ય તત્વ છે કે બધા જ જીવોને મોક્ષ તરફ લઈ જવું એ પ્રકારનું પરમાર્થ માર્ગની પ્રવૃત્તિ છે. આ જગતના બધા જ તત્વો ખરેખર જીવાત્માને ઉર્ધ્વ ગતિ તરફ સહાય કરે. આ તો જીવ અવળચંડો થઈને નીચે જાય છે, પરંતુ પ્રકૃતિ શું કરે છે? તો પ્રકૃતિના પરિબળો તો પ્રત્યેક જીવને વિકાસ તરફ લઈ જાય. એટલે જે જીવ ખરેખર સાધનામાં લાગે છે એને તો લાગે કે આખું જગત મને મદદ કરે છે, અને જે જીવ સંસારનો ભવાભિનંદી છે એના તો બધાય ટાંટિયા ખેંચતા હોય છે. એટલે આ બધી વસ્તુ એવી છે કે અહીંયા એક નવો દ્રષ્ટિકોણ આપે છે કે તમારી તૈયારી હશે તો સદગુરુ તો સામેથી આવીને તમને ઊભા રહેશે, તમારા આંગણે ઊભા રહેશે. તમારે શોધવા જવાની આવી કડાકૂટમાં નહીં પડશો. તમારી તાલાવેલી જાગશે, જિજ્ઞાસા જાગશે, વેદના જાગશે, અને એ દિશામાં તમારા પ્રયત્ન થશે ત્યારે આવી ઉત્કૃષ્ટ અવસ્થાની અંદર સદગુરુ આવ્યા વિના રહેશે નહીં. આ પરમાર્થ માર્ગનો નિયમ છે. કોઈ જીવ સંસારથી કંટાળીને ઉત્કૃષ્ટ મોક્ષ માર્ગનો અભિલાષી હોય અને માત્ર કોઈ માર્ગ બતાવનાર નથી માટે રખડે છે, એવું નથી. ઉલટાનો માર્ગ બતાવનાર ઘણા હોવા છતાં રખડે છે પોતાની ઈચ્છાને કારણે. સ્થિતિ આ છે. તો બોધ બધી જગ્યાએ ઉપલબ્ધ છે, પણ જીવની તૈયારી નથી. આ બીજો, એટલે સંબરમાં એ પોતે આવ્યો નથી. સંબર આવતા સદગુરુને આવતા વાર નહીં લાગે. એટલે અહીંયા કહે છે કે આ બધું છોડો, ચર્ચા છોડો કે આ કાળમાં સદગુરુ છે કે નહીં, પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે, પછી શોધવા પડશે કે મળશે, શું થશે, આ બધી ચર્ચા છોડો, જિજ્ઞાસા રાખો, તાલાવેલી રાખો, જિજ્ઞાસાની માત્રા વધારો. આ બધા શબ્દો છે. તત્વની ભાષામાં કેવું હોય તો સંવર તત્વમાં જાઓ. સંવરની સાધના કરો, સદગુરુ આવ્યા વિના રહેવાનો નથી. એને આવવું પડે એવો ક્રમ છે. ક્રમ છે એ આપણી સમજમાં બેસતો નથી. આપણે શોધી લઈએ, કારણ કે એ પ્રકૃતિ આ જ પ્રકારના જીવોને શોધે છે. પરંતુ મુખ્યતા વાત એ છે, મુમુક્ષુતાની ખામી છે. એટલે ઘણીવાર પ્રશ્ન એ થાય છે કે સદગુરુની શોધ આકરી છે કે શિષ્યની શોધ આકરી છે. ખરેખર તો શિષ્યો નથી, આવા ભૈરા જગતમાં સાચો શિષ્ય કોઈ દેખાતો નથી. શિષ્ય નથી દેખાતો. એટલે જો આપણે એક આ ભૂમિકામાં પણ આવી જઈએ ને કે ચાલો પરમાર્થ માર્ગની વ્યવસ્થામાં આપણે જોડાઈ જવું છે, તો આપણે શિષ્ય મુમુક્ષુ થઈશું તો માર્ગદર્શક આવીને ઊભા રહેશે. પણ આપણી મુમુક્ષુતા નથી કે જગત આખાની મોહાશક્તિથી મૂંઝાયો અને મોક્ષને માટે યત, મોક્ષને વિશે જ યત્ન કરે. આ સંવર જો, મોક્ષને વિશે જ યત્ન કરે. આ સંવર, સંવર છે ત્યાં સદગુરુ દૂર. સંવરની સાથે સદગુરુ ઉભા છે કે આ જીવ સંવરમાં આવ્યો, બસ હવે યોગ્ય છે, તારી લઈએ. સાચો સદગુરુ ત્યાં આવશે. કારણ શું? એને ખબર છે કે આ એક સદ શિષ્ય મળશે તો પણ એ પરિણામ આપશે, ઓલા બીજા હજાર ભેગા થશે ને તો સદગુરુનું સદગુરુ પણ વયું જશે. ગુરુને લૂંટી લે એવા ચેલા ભેગા થયા છે. ચેલકાઓ ભેગા થાય જ્યાં ત્યાં ગુરુ લૂંટાઈ જાય, ગુરુ ભવ હારી જાય. 15, 20, 30, 40 વર્ષ સુધી કામ કર્યા પછી એને એકાદ નિશાસો નાખવો પડે, અરે અરે આટલું કર્યું, પણ એકાદારે પણ સમ્યક દર્શન ન જ થાય. તમારું હચવાય તો ઘણું છે. શિષ્ય લાલચુ અને ગુરુ લોભી, અને ઘણીવાર આવા ગુરુઓનું પોતે જ માર્ગથી પતિત થઈ જાય, કંઈ થઈ નહીં શકે. હતા એટલા ત્યાગ વૈરાગ પણ નબળા પડી જાય. એ ઢીલાશ કરીને શિષ્ય માટે થઈને ખૂબ ઢીલ કરતો હોય, એમાં પોતે ઢીલો રહી ગયો અને શિષ્ય તો હતો એવો ને, એમાં કાંઈ ફેર પડે નહીં. બહુ મુશ્કેલી છે સંવર વિના. શિષ્યત્વ વિના ગુરુત્વ આકરું છે. તો અહીંયા કહે છે એને ખેડૂતની જેમ તૈયારી, રસોઈની સામગ્રીની જેમ તૈયારી, એમ સાધકની તૈયારી જોઈએ. અને સાધકની તૈયારીમાં સૌથી મહત્વનું તત્વ ધીરે ધીરે કરતાં કરતાં એ સંવરની ભૂમિકામાં આવે કે જે થયું તે કર્મના બંધને કારણે મારો આ અનંત સંસાર છે, હવે નવા કર્મ બંધાય એવી રીતે જીવન જીવીશ નહીં. અનિવાર્યપણે બંધાવાના હશે એટલા ભલે બંધાય. બધું જ કંઈ પહેલે ધડાકે હાથમાં હોતું નથી, પણ હવે ઈચ્છાપૂર્વક ઈરાદાપૂર્વક હું કોઈ કર્મ બાંધીશ નહીં, મારા કસાઈપૂર્વક, મારા રાગદ્વેષપૂર્વક, એમાં તો પોતે સ્વતંત્ર છે. જે હાલે ચાલે અને કર્મ બંધાય વાત જુદી છે, ઉઠે બેસે એમાં કર્મ બંધાય વાત જુદી છે, પણ ઈચ્છાથી નહીં, ઈરાદાથી નહીં, રાગદ્વેષપૂર્વક નહીં, કસાઈના જોરથી નહીં, સંસારના ભોગની આકાંક્ષાથી નહીં. શરીર છે, ખાવું પડશે, આહાર લઈશ, પણ એમાં મારી ઈચ્છા નહીં. કર્મ ક્યારે બંધાશે? ઈચ્છા હશે તો. આહારથી કર્મ નથી બંધાતા, કર્મ આહારથી નથી બંધાતા. આહાર પ્રત્યેની જીવની જે આસક્તિ છે તીવ્ર, એના કારણે કર્મ બંધાય છે. તો ભાવથી કર્મ બંધાય છે, આત્માના અંતર વ્યાપારથી કર્મ બંધાય છે, પદાર્થથી નથી બંધાતા. કોઈનો સંગ છે એટલે કર્મ ન બંધાય. મા બાપ તો હોય જ ને, સંસારની જીવનની અવસ્થામાં પોતાનું કુટુંબ હોય, ભાઈ બહેન બધું જ હોય, એનાથી કર્મ બંધાય છે. પણ કર્મ ક્યાં બંધાય છે? આ મારા છે, આ મમત્વ છે, આ આસક્તિ છે, પછી ભેદભાવ છે, બે ભાઈઓ હોય તો, પછી ભેદભાવની અંદર રાગદ્વેષ છે, પછી અપેક્ષાઓ છે, આને આમ કરવું જોઈએ, મેં આનું આમ કર્યું, આ બધા જે તોફાન છે મનના, વિપરીત વિભાવ ભાવના તોફાન, વિકાર ભાવના તોફાન, આ કર્મ બાંધે છે. પેલો ભાઈ થયો એટલે કર્મ નથી બંધાતા, મિત્ર થયો એટલે કર્મ નથી બંધાતા. એનું છે ને ઉદય પ્રમાણે જે છે છે છે, એને કઈ ટાળી નહીં શકાય. શરીરે છે તો બાળી નાખવાનું. તો શરીર છે ને કર્મ ન બંધાય ક્યારે? કે દેહાધ્યાસ ન હોય તો. જો દેહાધ્યાસ ન હોય, શરીર પ્રત્યેનો મોહ ન હોય, કૃપાળુ દેવે એક પત્ર લખ્યો છે કે આ શરીર કોનું છે? મોહનું છે. એક આટલો વિચાર આવી જાય કે આ તો મોહના પરમાણુઓનું શરીર છે, પૂર્વે જે એક અજ્ઞાન કર્મ બાંધ્યા હતા એ કર્મનો આકાર એટલે આ શરીર છે, હું આત્મા, એ શરીર નથી. આત્મા તો શરીરથી પર છે, તો આ શરીર કોનું? આત્માનું નથી, મોહનું છે. ક્યારનો મોહ છે મારો? પૂર્વે અજ્ઞાન અવસ્થાની અંદર બાંધેલા કર્મોની અંદર જે હતો એ મોહને કારણે આ શરીર બંધાયું છે. આ નામ પ્રકૃતિનો ઉદય છે, શરીર છે. તો શરીર કોનું? મોહનું. જો એ વાત બેસી જાય તો શરીર સંબંધી, શરીર થકી કર્મ બાંધવાની પ્રક્રિયા ઓછી થઈ જાય, ઘણી ઓછી, અલ્પ થઈ જાય. એટલે અને બીજું, ન જાણે કે સ્વરૂપ મેં નારાયણ મિલ જાય, એ વિચાર કરે, પોતે તૈયારી રાખવી, કયા સ્વરૂપમાં નારાયણ મળશે એ ખબર નથી. એમ સદગુરુ ક્યારે કયા રૂપમાં આવીને ઊભા રહેશે એ ખબર પડશે, આવી જશે. તું તૈયાર રહેજે, ને તો ક્યારેક આવી જશે, ને તું ઓળખીશ પણ, ને ધક્કો મારીને કાઢી મૂકીશ. આવું પણ અનંતવાર બન્યું છે. તું તૈયાર રહીશ તો નારાયણ ગમે તે રૂપમાં આવશે એને તું ઓળખી શકીશ. કારણ કે સત્પુરુષ કયા સ્વરૂપમાં આવશે તે ઓળખાશે નહીં, અને એ કહેશે નહીં કે અમે સદગુરુ છીએ. અને જે કહે કે અમે સદગુરુ છીએ તો સમજી લેવું કે એનાથી છેટા રહેજો. મુનિશ્રીએ તો બહુ બેધડક વાત કરી છે, એમાં કોઈના બાપની હાડી બાર નથી રાખી, કે જે એમ કે છે કે અમે ગુરુ છીએ, અહીંયા આવશો બધું થઈ જશે, એનાથી ચટા જ રહેવું, કોઈ દી એના આંગણે ચડવું નહીં. કેમ કે આ પરમાર્થ માર્ગથી વિપરીત વાત કરે છે, આ ભગવાનના શાસનની વાત છે, એનાથી વિપરીત કરે છે. આ ગુરુજનો આટલી દ્રઢતા આવે તો ભૂલ્યા તો ન પડીએ આપણે. આપણને માર્ગ મળવો હશે ત્યારે મળશે, પણ જાતે તો ભૂલ્યા ન પડીએ. આગળ,
સદગુરુ, સદદેવ અને સત સત્શાસ્ત્રો, આ ત્રણ શબ્દો મહત્વના છે. સત એટલે જેમ છે તેમ અને જેવા હોવા જોઈએ તેવા. દાખલા તરીકે ચામાં સાકર નાખવી છે, સાકરનો રંગ સફેદ, મીઠું સફેદ અને સોડા પણ સફેદ છે. ચામાં ખાંડ જોઈએ અને ખાંડની પહેચાન પણ જોઈએ. આ વસ્તુ સાકર જ છે. સાકરને બદલે મીઠું નાખવાથી ચા બગડી જશે. તો વસ્તુ જેમ છે તેમ જાણવી અને આગ્રહ છોડી દેવો. આગ્રહને દ્રઢ કરનારા અનેક વિકલ્પો હોય છે, જેમ કે આ માન્યતા ઘણા બધાની છે માટે સાચી પણ હોય. આ પણ વિકલ્પ છે કે લોકોમાં આમ જ સારું કહેવાશે માટે હું આ ટોળામાં ભળું અને લોકો તેથી મને સાચો માનશે. આવા બધા આગ્રહના કારણે જે વિકલ્પો ઉઠે છે તે છોડી દેવા, તે સદગુરુ મળ્યા પહેલાંની પૂર્વ તૈયારી છે. સમજાય છે? આ આત્મસિદ્ધિ શાસ્ત્ર પરમ કૃપાળુ દેવે સ્વસ્થ રહી ગૂઢ આ વાત કરી છે. તમે આવી તૈયારી રાખશો તો સદગુરુ મળે જ. મને બોલતા મિનિટથી પણ ઓછો ટાઈમ જોઈશે, પરંતુ તમારે આગ્રહ છોડવામાં કદાચ જન્મો કરવા પડશે. આગ્રહ છૂટતા નથી. એકી સાથે જે ધડાક દઈને છોડી શકે તેમાં બહુ હિંમત અને તાકાત જોઈએ, સત નિષ્ઠા જોઈએ. જે દિવસે આ થશે તે દિવસે સદગુરુના ચરણમાં ખરેખરા નમસ્કાર થશે. તે દિવસે તમે કહેશો કે આવ્યો શરણે તમારા, સહાય કરજો અમારી, પ્રભુ બધા આગ્રહ છોડી ને તમારે શરણે આવ્યો.
ભારતીય પરંપરા છે કે નમસ્કાર માથું નીચે નમાવીને કરીએ છીએ, સદગુરુના ચરણમાં મસ્તક ઝુકાવીએ છીએ. માથું એટલે બુદ્ધિ, મારી બુદ્ધિ, મારી સમજ, મારો ખ્યાલ, મારું વાંચન, મારા સિદ્ધાંતો અને માન્યતાઓ પ્રભુ આપના ચરણમાં મૂકું છું, તમારા ચરણોમાં અર્પણ કરું છું. બોલતા કેટલી વાર થઈ, પૈસા આપવા, બાહ્ય પદાર્થો આપવા સહેલા છે, પણ આગ્રહ છોડવો મુશ્કેલ છે. આગ્રહ છોડવા માટે વિશાળતા, સરળતા, નિષ્પક્ષતા અને મધ્યસ્થતા જોઈશે. કોઈ આગ્રહ લઈને સદગુરુ પાસે ન જશો, અને જો જશો તો વચમાં આગ્રહ હશે તો સાંધો રહેશે, મિલન નહીં થાય. વરસાદથી પડેલું બિંદુ દરિયામાં પડી ગયું અને દરિયામાં સમાઈ ગયું. જેમ સાકર દૂધમાં ભળી જાય તેમ સદગુરુમાં આપણી ચેતના ભળી જાય. ક્યારે ભળશે? વચમાં કોઈ પણ જાતનો આગ્રહ ન હોય ત્યારે. આગ્રહ છોડવાથી સદગુરુનો બોધ પ્રાપ્ત થશે. ત્યાં સુધી વ્યાખ્યાન, પ્રવચન, ભાષણ જે સાંભળવું હોય તે સાંભળો, પણ બોધ ન થાય. બોધ તો અંદરમાં ઘટતી ઘટના છે. પ્રવચનમાં તો કાનથી સંભળાય અને તે પ્રવચન બહાર રહે છે. આ બોધ તો અંદરમાં ઘટતી ઘટના છે. સદગુરુનો બોધ, એનો એ શબ્દ બોધ બની જાય છે.
એક શિષ્ય સદગુરુ પાસે આવ્યો અને સદગુરુને કહે કે મને કંઈક કહો. ગુરુ કંઈ પણ બોલ્યા નહીં. 10 મિનિટ, 15 મિનિટ અને 1/2 કલાક થઈ, પણ ગુરુ કંઈ બોલ્યા નહીં. એટલે તે ઊભો થઈ ચાલવા માંડ્યો. તુરત જ સદગુરુએ કહ્યું કે ઊભો રહે. તુરત જ તે પાછા આવ્યો અને પૂછ્યું કે શું કરું? ગુરુએ કહ્યું કે જે કહ્યું તે આમાં સમજવાનું શું? તને એમ કહ્યું કે તું તારામાં ઊભો રહે. હવે મળી ગયું, હવે જા. સદગુરુ કંઈ પણ કહેશે તે ત્યારે પરિણમશે જ્યારે નિરાગ્રહ આગ્રહ રહિત અવસ્થામાં હશે. જમીન ખેડાયેલી હશે તો એ બીજ જમીનમાં જશે. અને બીજી વાત એ કે સદગુરુની આજ્ઞા પ્રમાણે વર્તશે તો આ સાધનાની તૈયારી છે. ઉપર જે કહ્યો તેવો મોક્ષ માર્ગ આરાધશે તો થોડા ભવ કરી ભવ બંધનથી મુક્ત થશે. વાર નહીં લાગે. પહેલું સદગુરુનો બોધ માન્યા કરે, બીજું સદગુરુના બોધ પ્રમાણે વર્તે, અને ત્રીજું આજ્ઞા પાલન કરવા પ્રચંડ પુરુષાર્થ કરે. આવું જો થાય અને પુરુષાર્થ તીવ્ર હોય તો આ જન્મમાં જ મોક્ષ, અને આ જન્મમાં ન થયો તો 3 જન્મમાં થશે. 3 જન્મમાં ન થયો તો 15 ભવમાં, અને 15 ભવમાં ઠેકાણું ન પડ્યું તો વધુમાં વધુ 1/2 પૂતગલ પરાવર્તન, પણ તેથી વધારે નહીં. છેલ્લી વાત, અનંત કાળ સુધી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે છે. ફરી કહું છું, એકાદ વર્ષ કે 20-25 નહીં પણ અનંતકાળ સુધી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. તમે મંડળમાં જોડાયા, તમને કેટલા વર્ષ થયા? તમે કહેશો કે 5 થયા, કોઈને 25 થયા, પણ જેની સાથે જોડાવાનું છે ત્યાં ન જોડાયા અને મંડળમાં જોડાયા. પરમ કૃપાળુ દેવે શું કહ્યું? અનંતકાળ સુધી નિજ છંદે ચાલીને પરિશ્રમ કરે, મહેનત કરે, પ્રચંડ પુરુષાર્થ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામી શકે નહીં. પરંતુ જ્ઞાનીની આજ્ઞા અનુસાર ચાલનાર આરાધકે પોતાના આગ્રહો છોડ્યા, જ્ઞાની બોધ અનુસાર ચાલવાનો નિર્ણય કર્યો અને સદગુરુની આજ્ઞાએ વર્તવાનો નિર્ણય કરી પ્રચંડ પુરુષાર્થ કરવાનું નક્કી કર્યું. અહીં સદગુરુઓ કોઈની ઉપર શાસન કરતા નથી, કોઈને વાડામાં પૂરતા નથી. એમનું કામ વાડા તોડવાનું છે. વાડામાં જોડાયા હોય તો બહાર કાઢવાનું છે. તો નિચ્છંદે પરિશ્રમ કરે તો પણ જ્ઞાન પોતાથી ન થાય. પામવાનું હોત તો પામ્યો હોત. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક સર્વ આગ્રહનો ત્યાગ કરે, સદગુરુના બોધનું અનુસરણ કરે અને એમની આજ્ઞાએ વર્તવાનો પ્રચંડ પુરુષાર્થ કરે તો અંતરમુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે, 48 મિનિટમાં કેવળ જ્ઞાન પામી શકે. આવી તૈયારી સાધક જીવ પોતે પોતાના જીવનમાં કરે. આ ગાથામાં મોક્ષ માર્ગના પ્રારંભની વાત પરમ કૃપાળુદેવે કરી. હવે મોક્ષ માર્ગ માટે જુદા જુદા એંગલથી ચર્ચાનો પ્રારંભ થશે.
સદગુરુ, સદગુરુદેવ અને સત્શાસ્ત્રો અથવા સત્પુરુષ, આ શબ્દો મહત્વના છે. પણ એમાં મહત્વનું શું છે? સત ગુરુ શબ્દ મહત્વનો છે કે સદગુરુ મહત્વનો છે? પ્રત્યક્ષ મળવા જોઈએ, પ્રત્યક્ષ જોઈએ, પ્રત્યક્ષ વિના કાંઈ ન જાય. પણ સદગુરુ જોઈએ કે અસદગુરુ જોઈએ? તો તું મહત્વ ગુરુ ગુરુ પ્રત્યક્ષ ગુરુનું કરસ, પણ સદ અને અસદનું તો એના લક્ષમાં જ નથી. કે પ્રત્યક્ષ હોય ને અસદ હોય તો શું દશા થાય? જીવને એ વિચાર નથી. એ ગુરુ શબ્દ બહુ સહેલો છે લૌકિક દ્રષ્ટિ જલ્દી, પણ સત શબ્દ પારમાર્થિક છે. એને મહત્વ ત્યારે ગુરુનું છે એટલું સતનું નથી. કે પ્રત્યક્ષ સદગુરુ જોઈએ, સાચા જોઈએ, પણ તારો વજન સદ ઉપર હોવું જોઈએ, ગુરુ ઉપર નહીં. અને એ સત શબ્દ પ્રત્યક્ષ જ્યારે વપરાયો છે પારમાર્થિક, ત્યારે એને લક્ષણથી ઓળખી શકાય, એને આપણી વ્યાખ્યાથી ન ઓળખી શકાય. કેમ કે પારમાર્થ એ અરૂપી તત્વ છે, દૈવી તત્વ છે. એને ઓળખવા માટે જ્ઞાનીઓ લક્ષણ કહે છે. કૃપાળુ દેવે સદગુરુના લક્ષણો કહેતા છે, ગુરુના નહીં, સદગુરુ. અને એ લક્ષણમાં આપણે આપણી મેળે કંઈ બાંધછોડ કરવાની જરૂર કરી શકાય પણ નહીં. પણ આપણે કરીએ, આપણે વધઘટ કરીએ, બાંધછોડ કરીએ, અને આ બધી ગરબડ પછી સદગુરુ પ્રાપ્ત થાય નહીં, ઓળખાય નહીં. બહુ મુશ્કેલી છે. એવું જ દેવ બાબતમાં, જે દેવની ઓળખાણ છે કે વિતરાગ હોય, સર્વજ્ઞ હોય, તો આપણે આપણી રીતે ડાપણ કરીએ અને ગમે તેને દેવ માની લઈએ, અસત દેવને દેવ માની લઈએ, શું થાય દશા? જે ભવસાગરનો અંત પામ્યા નથી, જે હજી સંગી છે, કોઈને સ્ત્રીનો સંગ છે, કોઈને શસ્ત્રોનો સંગ છે, કોઈને વૈભવનો સંગ છે, એને જો દેવ માની લઈએ તો શું થાય? તો આ દેવનું સ્વરૂપ નથી, સદ્દેવ નથી. સદ્દેવ તો વિતરાગ, સદ્દેવ તો સર્વજ્ઞ, સદ્દેવ તો કેવડી. એમ દેવ ગુરુને ધર્મ, ધર્મ પણ કોનો? ચાર શરણામાં ધર્મનું શરણું હું લઉં છું. કયા ધર્મનું? ઘરે મહારાજ લોટ માગવા આવ્યો ને પૂછે કે મહારાજ આજે આમ થાય કે નહીં, એટલું લોકો આજે આજ અમાસ છે ને બે દી પછી આમ થાય ને આ થાય ન થાય ને, મારા સંક્રાંતનું દાન કરી દેવાય, એટલે ઓલો કે કાલે હાંજે. અરે ભાઈ, છાપા વાંચે, અહીંયા પૂછે, આલીને માલીને તેને આને તેને ચર્ચામાં, ભાઈ આ તને માર્ગ મેળવવાનો આ કોઈ ઉપાય નથી, તારે મહત્વ શેનું છે એ તો પકડવું પડશે ને, એ પકડાતું નથી. અનંત કાળથી આમ જ ગયું છે બધું. જ્યાં જ્યાં એને બરોબર યોગ્ય બરોબર વિચાર કરવો પડે, એટલે કૃપાળુ દેવે તો વિવેક બુદ્ધિ ઉપર બધું મૂક્યું કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે તું યોગ્ય છે જ્યાં એ સમજ, તું તારી મેળે નહીં સમજ બધું. એટલે એ વાત સરસ મૂકી છે. અને એને પણ વાંધો એ છે કે એને એ હોય કે સારું લોકોમાં કેમ કહેવાય, હું કયા ટોળામાં ભળું તો કેવો સરસ શબ્દ મૂક્યો છે ટોળું, મુનિશ્રી શબ્દ. આપણે જવું હોય તો ક્યાં જઈએ, જ્યાં વધારે ભેગા થયા હોય ને ત્યાં ભેગા મજા આવે, અને પછી બીજાને કેવા થાય ને કે અમે ત્યાં છીએ. અરે ભાઈ આ લોકસંજ્ઞાનું લક્ષણ છે, આ આત્મસંજ્ઞા નથી. તો એ વિકલ્પ કે સારું કહેવાશે, આ ટોળામાં જઈશ મને લોકો સાચા માનશે, આને કારણે એનો વિકલ્પ ઘણા છે. એટલે કે છે કે સમજાય છે આત્મસિદ્ધિ શાસ્ત્ર, આ શાસ્ત્ર ટોળાનું નથી, આ શાસ્ત્ર ટોળાનું નથી. આ શાસ્ત્રની અંદર બધાને ગમે એવી વાત નથી, બધા જ માન્ય કરે એ પણ નહીં કરે કદાચ, કારણ કે અહીંયા ગચ્છ નથી, સંપ્રદાય નથી, સમુદાયની વાત નથી. હમણાં આમાં ક્યાંક વાત કરી હોત કે દિગંબર માન્યતાથી મોક્ષ થઈ શકે એવું લખ્યું હોત ક્યાંક એકાદી ગાથામાં, તો આખો દિગંબર સમાજ એને માથે ઉપાડીને નાચત, શ્વેતાંબરનું લખ્યું હોત કદાચ, સ્થાનકવાસીનું લખ્યું હોત, તેરાપંથીનું લખ્યું હોત, એક જગ્યાએ કૃપાળદેવે અડધી લીટી મૂકી દીધી હોત. જરાક વિચાર કરો કે આખા શાસ્ત્રમાં એક અડધી લીટી ગચ્છની સંપ્રદાયની જૈનની જ અંદરની માન્યતાની એકાદા પંથની મૂકી હોત તો આ બધા સાધુ સાધ્વીઓ અમારું છે, અમારું છે, શ્રીમદે અમારું કીધું છે, અમારાથી એને અમારાથી મોક્ષ થાય, શ્રીમદ કીધું છે, એમાં લક્ષ. પણ આ આત્મસિદ્ધિ એને ગાથાએ ગાથા વાંચી, લીટીએ લીટી વાંચી, પણ ક્યાંય પોતાની વાતને સમર્થન, ક્યાંય સંપ્રદાયને સમર્થન, ક્યાંય ગચ્છને સમર્થન નથી. અને આકડી ઠોડે આવું મોક્ષશાસ્ત્ર હોય, આવું મોક્ષશાસ્ત્ર હોય કેટલી, એટલે કહ્યું કે આ ગૂઢ રહસ્યો પરમાત્મા આપ્યા છે, સમજાય છે આત્મસિદ્ધિ શાસ્ત્ર. ભાનુ વિજયજી મહારાજ આપણને પ્રશ્ન કરે છે, એક જગ્યાએ પૂછ્યું મહારાજે કે તમે કેવા છો, કે દેરાવાસે આત્મસિદ્ધિની અંદર દેરાવાસે લગતો શું છે બોલ, તો કે સાહેબ એ તો કઈ નથી, તે શું લઈને માંડો છો, મૂકી દે બોલો. મહારાજને પણ પોતાનું ગચ્છ સંપ્રદાયને સમર્થન મળે, પોતાની પરંપરાને સમર્થન મળે તો જ એ મહત્વનું છે, ને તો શ્રીમદની કોઈ વાત મહત્વની નથી. શ્રીમદ આ બધાથી ઉપર બેઠા છે, એને આખો સમગ્ર મહાવીરનો પરિવાર અત્યારે જે કહેવાતો પરિવાર છે એ સમર્થન આપે કે ન આપે, વાત જે છે તે કરવી છે. એને આજના મહાપુરુષો, આજના સંત સતીઓ આને માને છે કે નહીં નથી કેવું, એને એમ કેવું છે કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, આ અજ્ઞાનીઓને જે કરવું એ કરે. કેટલી જબરજસ્ત વાત મૂકી છે. એક આપણા મુમુક્ષુ સાધકને કૃપાળુ દેવે કેટલી પ્રકારના આવા અસાધનાના પાપથી બચાવી લીધા છે, અનંત જ્ઞાનીઓની આપણે અસાધના કરી નાખે એવું આખું વાતાવરણ છે. કાલ પહેલાં બેન આવ્યા તેને કીધું કે આ તો અમે સાંભળ્યું સારું તમારી પાસે, થોડું કાલે આપણું ચાલ્યું હતું આગમ યુક્તિ અને અનુભૂતિ, તો કે અમે તો આ પંડિતજી આગળ ગયા હતા મહારાજ આગળ, તો એને કીધું કે કેની વાત કહો શ્રીમદ, એ તો જઈને જ નહોતા કે મૂકોને લપકીએ કા, તો કે એને જ લખ્યું છે કે જૈનના આગળથી મોક્ષ છે એમ માનવાનું અમે ઘણા કાળથી ભૂલી ગયા, તો એ તો જૈન જ નહોતા, એ તો ઈતર હતા, ઈતર તો બધા મિથ્યાત્વી, વાત પૂરી થઈ ગઈ. અરે કે આટલી આટલી, અને અમને કે મગજમાં આજકો લાગી ગયો હતો સાલો કે આપણે મિથ્યાત્વના માર્ગે તો ન જવાય, ભગવાનની કૃપાથી વિતરાગમાં આપણે અત્યારે જૈન કુળમાં જન્મ થયો છે, આ તો આપણું અહોભાગ્ય છે, એમાં આપણે અજૈનમાં ચાલ્યા જવાય, આવો આંચકો લાગે. હે ઉડે ખાવે જ, વારંવાર આવે, વારંવાર આવે, પણ જો અહીંયા જો આવે પોતાની માન્યતા તો જ સંસારને સમાજને માન્ય છે, નહીં તો નથી. અહીંયા પહેલી વાર કહે છે આગ્રહ છૂટતા નથી. કૃપાળુદેવ તો કે છે અમે મહાવીરનો માર્ગ કહીએ છીએ, અમે અમારો કંઈ કહેતા જ નથી, અમારો નવો સંપ્રદાય સ્થાપવો નથી, અમારે અમારો નવો ગચ્છ ઊભો પણ કરવો નથી. હા, અમને તો યથા તથ્ય બૌદ્ધ વિતરાગ કેવડીનો તીર્થંકરનો જે છે સાંભળી આવે એ અમે તમને જેમ છે તેમ કહીએ છીએ. શબ્દ તો એમ મૂક્યો છે કે એક અક્ષર પણ ન્યૂનાધિક અમે તમને કહેતા નથી. આ શબ્દ ન્યૂનાધિક શબ્દ મૂક્યો છે, ન્યૂનાધિક એટલે ઓછો કે વધતો એક પણ અક્ષર અમે વિતરાગે કહ્યો છે એનાથી બીજું કંઈ કહેતા નથી. કારણ કે એમને જે જ્ઞાન થયું જાતિ સ્મરણ જ્ઞાન, એને કારણે એમની જે સ્મૃતિ હતી અને સ્મૃતિને કારણે એ મહાવીરના યુગની અંદર પહોંચી ગયા. અનુભવયુક્ત જાતિ સ્મરણ જ્ઞાનથી, મેમરીનું નહીં અનુભૂતિનું, અને અનુભૂતિનું જ્ઞાન હોવાને કારણે એને કહ્યું કે જેમ વિતરાગોએ કહ્યું છે તેમ જ અમે તમને કહીએ છીએ. 2600 વર્ષનું અંતર કપાઈ ગયું આપણું, અને વચ્ચે ગરબડ જે કાંટા કાંકરા ઝાડા ઝાખડા જે હતા માર્ગમાં, જે લોમ વિલોમ થયો છે આ બધામાંથી આપણે બચી ગયા. તો આ જે વાત છે એક અહીંયા મહારાજ શ્રી કહે છે કે આગ્રહ છૂટતા નથી, અને આ કહે છે કે એને માટે હિંમત અને તાકાત જોઈએ. જેવી તેવી વાત નથી, બોલવું પાછો ઠરી જાય, વળી પાછો એવું બધું સંસારની અંદર વર્ચસ્વ વધી જાય તો એને એમ થાય કે મારી જ પૂરી કંઈ વાગતી નથી. અરે વાગે કે ન વાગે, જે સાચું છે એ છે, એમાં અમારે કોઈના પ્રમાણપત્રની લોક સંજ્ઞાએ ચાલવાવાળા અમે મુમુક્ષુઓ નથી. આ સીધી સાદી વાત હોય તો આટલી જ છે, અમારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી. અમારે અમારી માથે પરમ કૃપાળુ દેવ છે અને એના ઉપર તીર્થંકર સિદ્ધા છે, અમારે કોઈની પ્રમાણપત્રની આવશ્યકતા નથી. એટલે અહીંયા કહ્યું છે સતની નિષ્ઠા જોઈએ. સદગુરુ સત્પુરુષ સત્શાસ્ત્ર એમાં આપણને શાસ્ત્ર સમજાય, ગુરુ સમજાય, પુરુષ સમજાય, પણ સત સમજાતું, અને સતની બાબતમાં આપણે જે લક્ષણ છે એ લક્ષણ ન ખ્યાલમાં હોવાને કારણે, કેમ કે એ પરમાર્થનો શબ્દ છે એટલે વ્યવહારિક એનું કાંઈ ખબર ન પડે, તો સત પરમાર્થથી લક્ષણથી જ્ઞાનીઓએ જે કહ્યું છે એ રીતે એને ઓળખવું જોઈએ. સતને સતને ઓળખીને પછી સદગુરુ નક્કી કરવા પડે છે, સત્શાસ્ત્રો નક્કી કરવા પડે, સત્પુરુષ નક્કી કરવા પડે. એટલે બધી જગ્યાએ ઓળખાણ આપ્યું, સત્પુરુષનું ઓળખાણ આપ્યું. નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, સાંભળવામાં નથી વાંચવામાં નથી છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ, બાકી તો કંઈ કહ્યું જાય તેમ. સત્પુરુષની વ્યાખ્યા, સદગુરુની વ્યાખ્યા, સદ્ધર્મની વ્યાખ્યા, સત્શાસ્ત્રની વ્યાખ્યા, એક એક વસ્તુમાં સતની ઓળખાણ આપો, પછી પરમાર્થ માર્ગમાં સત ઓળખાયું નથી ને શું વાત કરો છો જુદી જુદી સતના નામે. સત્સંગ, સત્સંગ છે નો, સત તો જાણતો નથી તું, તારે તો ભજીયા ખવાય એ સત્સંગ છે, એમને ઓટલે બેસીને બેસવું હોય તો આવો ને સત્સંગ કરશો, શું સત્સંગ કરું છું, અકેલા વાંચશો, ગામ આખાનો ઉતાર વાંચવો છે, આ અહીંયા ભાગી ગયા ને આને આને મારી નાખ્યું ને આને આ કર્યું તે કર્યું ને, નહીં લેના નહીં દેના, અને કહેવાય શું કે સત્સંગ કર્યો એટલે બેઠા હતા. અરે સત શબ્દ નથી ઓળખાયો ત્યાં સુધી બાકીના બધા શબ્દો એની સાથે જોડવાનો કોઈ. અહીંયા કહે છે કે આ તો ભારતીય પરંપરા છે, અહીંયા તો સત ત્યારે ઓળખાય કે વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, જીતેન્દ્રિયતા અને સરળતા, તો આ તત્વ પામવાનું ઉત્તમ સાધન છે એ મળી શકશે. એટલે ત્રણ વાત એને કહેવું બંધ હતી, સદગુરુનો બોધ માન્ય કરે, સદગુરુના બોધ પ્રમાણે વર્તે અને આજ્ઞા પાલન કરવામાં પુરુષાર્થ, કેમ કે ત્યાં સત્પુરુષાર્થ શબ્દ છે. કૃપાળુ દેવે પુરુષાર્થ આગળ એક શબ્દ મૂક્યો સત્પુરુષાર્થ, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત. છેલ્લે છેલ્લે આ પુરુષાર્થ આગળ પણ સત મૂકી દીધું ભગવાને, ગુરુ આગળ તો મૂક્યો, ધર્મ આગળ મૂક્યો, શાસ્ત્ર આગળ મૂક્યો, પુરુષ આગળ મૂક્યો અને આત્મસિદ્ધિમાં બાકી હતું તો પુરુષાર્થ આગળ મૂક્યો, કે જેથી કરીને કોઈ ભ્રમણામાં કોઈ સાધક મુમુક્ષુ રહે નહીં, કોઈ અટવાય નહીં, બધાય સડસડાટ મોક્ષના માર્ગે ચાલે. કૃપાનું દેવની આવી પરમ કૃપા વહે છે, વિશેષ આપણે અવસરે જોઈશું.
સુખદામ અનંત સુતંત કહે દિન રાત્ર રહે તદ જ્ઞાન મહિ પર શાંતિ અનંત સુત